Dnes sa viac časom majú čitrovo dodiaľaš, guruvár, tarif 7-5 časov na dine, parampuja sadguru dev Sri Kanti Svamine, Sri Rishabh Jose Kshetrane gatha 4-5-6 ane 7 upar Mumbai Nagri ma bapor ma pravajan.
Namo doye savaryantanam, namo doye savaryantanam, namo doye savaryantanam, namo doye savaryantanam, నమోనుది సౌ త్రికాళవతి శ్రావణం ఓంకారమిందు సంయుక్త నిత్యం జయంతి యోగిన కామదం ఔషధం చే ఓంకారాయ నమో నమః మంగళం భగవాన్ మంగళం రూపమోని మంగళం కుంకుందారి ఉజేంద్రమో సుమంగళం నమస్మరి స్వాహాయ స్వానుభూత్యాచకాస్తి స్వాహాయ భవాయ సర్వాత
આ એક પદ્મનંદી પચવેશ્રીમાં ઋષભદેવ ભગવાન તીર્થંકર આ ચોવીસમાં આજ પહેલા થયા એની ભક્તિ પદ્મનંદી આચાર જંગલમાં વસનારા હતા મુનિ એ ભક્તિ એનું સ્તવન બનાવ્યું છે. કેમ કે સર્વજ્ઞ પરમાત્મા જેને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન જાણવાનું પ્રગટ થયું એવા ભગવાનની ભક્તિ ધર્મીને હોય છે, ખરેખર ધર્મીને હોય છે. એ વાત ચોથી ગાથામાં કહીને એમ ચોથીમાં એમ કહ્યું કે પરમાત્મા આપનું જ્ઞાન એક સેકન્ડના અસંગ ભાગમાં અનંત સર્વ પદાર્થના વિસ્તારથી રહેલું લોકાલોક એનો વિષય કરનારું જ્ઞાન છે. શું કીધું સમજાણું? એક સમયનું જ્ઞાન ભગવાનનું ત્રણ કાળ ત્રણ લોકના ભૂત વર્તમાન ને ભવિષ્ય બધા પદાર્થને જાણવાની તાકાતવાળું એવું સામર્થ છે. એમ જે પરમાત્માના જ્ઞાનને જે અંતરથી ઓળખે છે એ ખરેખર પરમાત્માની ભક્તિ અને સ્તુતિ કરવાને લાયક. સમજાય છે? કાંઈ એક સમયમાં સેકન્ડના અસંગ ભાગમાં ઓહો આત્માના અંતરના જ્ઞાનને આનંદના અંતરમાં મુખ દ્રષ્ટિને અવલંબન દ્વારા જ્યાં પૂરણ કૈવલ્ય પરમાત્મ જ્યોતિ ચૈતન જળ હળ જ્યોતિ જાગી એવી પૂર્ણાનંદની સાથે કેવો જ્ઞાન, એ જ્ઞાન ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવું જેને પ્રતીતમાં આવ્યું છે. આ નવ તત્વની શ્રદ્ધા છે કે નહીં? એમાં મોક્ષ તત્વ આવે છે ને? તો મોક્ષ તત્વ કહો કે વિજ્ઞાન કહો કે પરમાત્મા અરિહંત કે સિદ્ધ કહો, જેને મોક્ષ તત્વને એટલે અરિહંતને સિદ્ધની આ પ્રમાણે જેને પ્રતીત થાય છે કે જેના જ્ઞાનની શક્તિ વ્યક્ત ત્રણ કાળ ત્રણ લોક હસ્તામલની પેઠે જાણે આવું જેનું જ્ઞાનનું સામર્થ છે એવી જેને પ્રતીતિ હોય એને હું એ જ્ઞાન સ્વભાવી આત્મા છું. એ જેમ જ્ઞાતા દ્રષ્ટા ત્રણ કાળ ત્રણ લોકના છે હું પણ વર્તમાનમાં મારા વિકાસ થયેલા જ્ઞાનમાં હું પણ એ જ્ઞાતાને દ્રષ્ટા છું. ભલે અલ્પ જ્ઞાન છે પણ મારો સ્વભાવ જેમ સર્વજ્ઞ ત્રણ કાળ ત્રણ લોકને જાણે એમ મારો સ્વભાવ પણ અંતર્જ્ઞાનમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણવાની તાકાત છે એવી જેણે અંતરમાં પ્રતીતને શ્રદ્ધા અનુભવ કર્યો છે એને વર્તમાનમાં જ્ઞાતા દ્રષ્ટા પણ પ્રગટ થયેલું હોય દેવળીને રાગ હોતો નથી, પૂર્ણ જ્ઞાન છે. ધર્મી સંન્યક દ્રષ્ટિને જ્ઞાતા દ્રષ્ટાપણું ધ્યાનમાં પ્રગટ્યા છતાં એને રાગ હોય છે, એ રાગ વળી ભક્તિ કરે છે, એ વાત અહીં ચાલે છે. સમજાય છે? કઈ સંન્યક દ્રષ્ટિ ધર્મીને ભગવાન પ્રત્યેનો પ્રબોધ, ભક્તિ, ઉલ્લાસ, વિર્ય ઉછળે છે. એકવાર સમત ભદ્રાચાર ભગવાન 24 તીર્થંકરની સ્તુતિ કરી સ્વયંભૂ સ્તોત્ર બનાવ્યું છે. એમાં એક શ્લોક એવો મૂક્યો કે પ્રભુ હે પરમેશ્વર પરમાત્મા, આપને સર્વજ્ઞપણું છે એ મેં નક્કી કર્યું છે. સી રીતે? કે જગતના અનંત પદાર્થ છે, એ પદાર્થના એક સમયની અંદર, એક સમય સમજાય છે, નાનામાં નાનો કાળનો સૂક્ષ્મ ભાગ, જેના કાળના બે ભાગ થઈ શકે એવા એક સમયમાં એ પ્રભુ આ જગતના અનંત આત્માઓ, અનંત પરમાણુઓ વિગેરે 6 વસ્તુ છે, 6 જાત, સંખ્યા અનંત, એ દરેકના કાળ નાનામાં નાનો એક સૂક્ષ્મ અંશ, એમાં દરેક દ્રવ્યમાં 3 અંશ હોય છે. એક સમયમાં એટલે દરેક પદાર્થ એક સમયમાં નવી અવસ્થાથી ઉપજે, પૂર્વની અવસ્થાથી વ્યય નામ અભાવ થાય અને પોતાની ધ્રુવતાથી ટકી રહે, એવું એક સમયમાં 3 અંશો, સમય એક અને 3 અંશ એવા હેનાથ આપે જાણ્યા, એથી હું તો નક્કી કરું છું આપ સર્વજ્ઞ છો. સમજાય છે? કાંઈ આમાં એના જ વાંધા આખા છે અત્યારે. એક સમયમાં 3 અંશ, સમયના ભાગ ન પડે, પણ અનંત આત્માઓ, અનંત પરમાણુઓ એક સેકન્ડના અસંખ ભાગમાં, આનંદગંજી કહે છે. આમાં આપણે રાજમૂલ ટીકામાં પણ એ આવે છે કે એક સમયમાં એવો ભક્તિ કરનારા કેવા હોય એની પણ અહીંયા જવાબદારી છે. સર્વજ્ઞને ઓળખનારા, પરમેશ્વરને પિછાણનારા, એ પરમેશ્વરને જ્ઞાનમાં લઈને બહેનારા, જ્ઞાનમાં રાખનારા, એની તાકાત કેવી, એ ભક્તિને સ્તુતિ કરે તેને વ્યવહાર ભક્તિ હાચી કહેવામાં. આનંદગંજી કહે છે કે ધીરતા એક સમય મેં ઠાણે ઉપજે વિણસે તબહી. દરેક વસ્તુ, દરેક આત્મા અને દરેક પરમાણુ પોઈન્ટ, આ તો મૃત્યુ નથી, એનો ટુકડો કટકો કરીએ તો છેલ્લો એક ટુકડો રહે ને પરમાણુ કહીએ. એક એક પરમાણુમાં ને એક એક આત્મામાં ફિરતા એક સમય મેં ઠાણે ઉપજે વિણસે તબહી. ઉલટ પલટ ધ્રુવ સત્તા રાખે યા હમ સુની ન કબહી, અબધુ નટનાગર કી બાજી. ક્યા જાણે બામણ કાજી અબધુ, ક્યા જાણે બામણ કાજી અબધુ, એ નટનાગર કી બાજી. 14 બ્રહ્માંડનો નાગરિક આત્મા, નટ ખેલનારો 14 બ્રહ્માંડમાં, એના એક સેકન્ડના અસંગ ભાગમાં 3 અંશો વર્તે છે. વાત અનંત ગુણ જેટલા એક આત્મામાં છે એટલા ગુણ એક પરમાણુમાં છે, એવા નહીં પણ એટલા, એટલા જ ગુણો એક ધર્માસ્તી નામનો અરૂપી પદાર્થ છે એમાં છે, એટલા જ આકાશમાં, એટલા જ ધર્માસ્તીમાં, એટલા એક કાળમાં, એક અણુમાં. એ અનંતા ગુણો એની એક સમયમાં પર્યાય દબી અવસ્થા થાય છે, એક સેકન્ડનો અસંખ્યનો ભાગ એમાં અનંતગુણની અવસ્થા પર્યાય હાલત નવી થાય જૂની જાય જાત ટકી રહે એટલે શાસ્ત્ર ભાષા એ કહીએ તો ઉત્પાદ વય ધ્રુવયુક્તમ સત તત્વાર્થમાં દરેક તત્વ નવી અવસ્થા એ ઉપજે પુરાણી અવસ્થાથી નાશ થાય જાતને ટકાવીને ધ્રુવ રહે પરને કારણે નહીં સમજાય છે કાંઈ એવું જેને એક સમયે અને પદાર્થમાં ત્રણ અંશ ભગવાન એક સમયનો નાનો ભાગ એમાં ત્રણ અંશ આપે જાણ્યા એ સર્વજ્ઞના લક્ષણ સિવાય સર્વજ્ઞ સિવાય જાણી શકે સમજાય છે જડુભાઈ ઝીણ બહુ વાતો સમયના ભાગ નથી આ સમયના ભાગ થયા નહીં ને દ્રવ્યના ત્રણ ભાગ એક સમયમાં જાણ્યા એવો કાળું સામર્થ ભગવાનના જ્ઞાનનું ચેન સિદ્ધ કરવું ચાહે છે સમયના ભાગમાં થયા ભાઈ આ તો આત્માની અંતરની સૃષ્ટિની ઉત્પત્તિ એમ રત્નની સૃષ્ટિ એટલે નવી નવી અવસ્થાની ઉત્પત્તિ અનંતાગુણની એક સમય નામ સેકન્ડના સંભાગમાં થાય છે 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 એનું વર્ણન છે એ અનંતાગુણો પોતાને કારણે નવી અવસ્થામાં ઉપજે પોતાને કારણે જૂની અવસ્થાથી વ્યયનામ અભાવ થાય અને ધ્રુવપણે રહે જેમ સોનું સોનાપણે રહે અને કુંડળનો વ્યય થઈ અને કડાની ઉત્પત્તિ થાય કડું ઉપજે કડાપણની અવસ્થા પણે કુંડળની અવસ્થાથી વ્યય થાય અને સોનાપણે એક સમય જેના ત્રણ ભાગ નહીં પણ વસ્તુમાં ત્રણ ભાગ છે એવા એક સમયમાં આપણે જાણ્યા એ સર્વજ્ઞના જ્ઞાન વિના એ જાણી શકાય આમ હરિહંત હરિહંત નમો હરિયંતાન કરે પણ હરિયંતનું શું સ્વરૂપ જાણ્યા જઈને હું હરિહંત એ મનસુભાઈ નમો હરિયંતાન નમો સિદ્ધાંત ગળિયા હાંચે જાય પણ એનો અર્થ શું એક સેકન્ડના સંભાગમાં હે નાથ સમયનો ભાગ નહીં અને વસ્તુના ત્રણ ભાગ એક સમયમાં જાણ્યા એ સર્વજ્ઞ પદ સાબિત કરે એવા સર્વજ્ઞની હું સ્તુતિ કરવા ઉભો થયો છું એમ કે છે એવા સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ પરમેશ્વર જેને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક તેનું ગાથામાં આવી ગયું ચોથામાં ચોથી ગાથામાં આવી ગયું કાલ અહીં તો ગણી કાલ વથુ વિખાન વિષય કયત સયલમ ત્રણ કાળ ત્રણ લોકના જગતમાં ભૂત ભવિષ્ય વર્તમાન એવી દશા હિ નાથ આપના જ્ઞાનમાં એક સેકન્ડના સંભાગમાં જણાણા આવા જ્ઞાનના સામર્થ્યની અમારા પ્રતીકપૂર્વક માં મને પૂરણ પરમાત્મ દશા નથી માટે પરમાત્માની ભક્તિને સ્તુતિ કરવાનો રાગ મને આવ્યો એ વાત ત્યાં ચોથામાં સીધી હવે કહે છે કે મને એ રાગ આવ્યો એ રાગ આવ્યો એનું ફળ કેટલું એ ચોથી ગાથામાં કહેજો પાંચમીમાં અમારી સાણંતુ ભૂત કિતરણેણમ વીજણે સંચરઈ આઈ સંમદંતી પૂરણ ઈચ્છિયાલચ્છી હે નાથ હે પરમેશ્વર પરમાત્મા ત્રિલોકનાથ આપકે નામ કે કીર્તન માત્ર છે હું તો ભાન સેમ તનભાઈ કીધું હવે આપનું નામ જેના પૂર્ણાનંદને જ્ઞાનના દશા પૂર્ણ પવિત્ર થઈ છે અથવા ધર્માત્માના પણ જેની પવિત્ર દશા થઈ છે એવા પરમાત્માના નામ સ્થાપનાને દ્રવ પણ પૂજની કહેવામાં સમજાવું કાંઈ જેની પવિત્ર નિર્મળ નિર્દોષ દશા અખંડાનંદની પૂર્ણ થઈ એવા ભાવવાળા ભગવાન આ એનું નામ કીર્તન પણ પૂજની છે આ એની સ્થાપના પણ પૂજની છે ને એની દ્રવ પણ પૂજની છે ને એનો ભાવ તો પૂજની હોય જ. આ ઈ વર્ણવે છે. હે નાથ, આપનું આ નામ કીર્તન કીર્તણી એનો શબ્દ છે. નામ પરમાત્મા ઋષભદેવ એ નામ લેતા આપના ગુણોનું અંદર સ્મરણ મને આવે છે. નામ લેતા આપના ગુણો મને યાદ આવે છે. એ નામના શક્તિમાં ભાવમાં એટલી કિંમત છે કે જેનું અમને પુન બંધાશે જીણે સંતરઈ આયુષ મદમતી. પ્રભુ, એ ભવિષ્યમાં લક્ષ્મીના ઢગલા આજ્ઞા અમારી માગ છે. શું જોઈએ, કેટલું જોઈએ, ક્યાં જોઈએ, લક્ષ્મીના ઢગલા અમારી પાસે આવીને આપની સ્વરૂપ લક્ષ્મીની ભક્તિ અને તે અમારા ધ્યાનમાં અમે છીએ કે અમે જ્ઞાતા દ્રષ્ટા અપૂર્ણ છીએ. આ જ્ઞાતા દ્રષ્ટા પૂર્ણ છો. એથી પૂર્ણાનંદના ભાનની ભૂમિકામાં આપનું નામ કીર્તન, નામ પણ ભાન સહિતની વાત છો. નામ કીર્તન માત્રથી જીણે સંચરી હમ સરીખે મનુષ્યો કે આગે આજ્ઞા કો માંગતી મનોવાંછી લક્ષ્મી ગમન કરતી હૈ. શું કે છે, અમારો આત્મા પ્રભુ પૂર્ણાનંદ આપના જ્ઞાનની પ્રતીતિ અમને થઈ છે અમારા ભાન દ્વારા. હવે અમે આપના કીર્તન કરતા કરતા ભગવાન પરમાત્મા આવા અનંતનું ગુણના કીર્તન કરતા નામથી એવા ગુણના કીર્તનથી અમને પુણ્ય બંધાશે કે ભવિષ્યમાં એવા સ્થાનમાં અમે અવતરશું એમ કહેતા આવે છે. સ્વર્ગમાં જશું તો મોઢાગળ લક્ષ્મીને આબરૂ કીર્તિ મોઢાગળ પડશું. જ્યાંથી મન થશું તો પણ ત્યાં અમારા પુણ્ય એટલા હશે. એ આપની ભક્તિના પ્રભુ ફળ છે. સમજાણું કાંઈ, આ જલસા ને બલસા કરીને પૈસા માગે છે ને આ કરે છે કે ને ત્યારે જુઓ ને, અમારું નામ રાખવા હતું, આબરૂ હતું, પરાણી ઉભા કરે, એ કંઈ ખરાબ નથી. અહીં તો સત્સ્વભાવના ભાનની દ્રષ્ટિમાં સત્સ્વભાવના પૂર્ણ પરમાત્માની ભક્તિનો વિકલ્પ ઉઠ્યો છે. એ સતની ભૂમિકામાં પૂર્ણ સત બંધાય છે. પૂર્ણ સત લેવી શું નંદભાઈ, ભાઈ પૂન સત કહ્યું છે ને શ્રીમદે આગળ. એ સતપુન છે, પૂન તો પૂન છે, પણ આત્મા પૂર્ણાનંદ કેવળ દશા પરમેશ્વરની. ઓહો હો હો હો, જેના એક સેકન્ડના અસંગ ભાગમાં જે જ્ઞાનની સામર્થ શક્તિ ત્રણ કાળ ત્રણ લોકને અંતરના જ્ઞાનને જાણતા જણાઈ જાય, જ્ઞાનને જાણતા જણાઈ જાય એવી એક જ્ઞાન ગુણની એક દશા હે પરમાત્મા, એના તમારા નામ કીર્તન માત્રથી પણ અમારી દ્રષ્ટિમાં સ્વરૂપ સંપજ્યા છે. એની તો પ્રાપ્તિ ક્રમે ક્રમે વધતી જાય છે. પણ આવા ભક્તિના વિકલ્પ જે મને રાગ સુધી છો છે, ભવિષ્યમાં જ્યાં જન્મશું માગતી આવશે, અમે જ્યાં જન્મશું ત્યાં પથ્થરની ખાણો એ નિર્મણી થઈ જશે અને દરિયા કિનારે ક્યાંક જન્મશું તો ત્યાંના માછના ખોડો આચા મૂતી પાકે એવા માછના પાકશે. દુનિયા કહેતી આવશે કે ઓહો, આ કોઈ પુણ્યવંત પ્રાણી પૂર્વે કોઈ આત્માના ભાનની ભૂમિકામાં આ પુણ્ય લઈને આવ્યો છે, જેણે પરમાત્માની મા ભક્તિને સ્તવનને સ્તુતિને પૂજા કરી છે. જોવો એના ભાવ, દુનિયા પૂજ તરીકે એને સ્વીકારીને લક્ષ્મી આજ્ઞા માગશે એમને કહે છે. જીતલભાઈ, આ તો ફળ બતાવે છો, ઈચ્છા નથી કરાવતા. અહીં કે છે ઈચ્છા નહીં, એનું પુણ્યનું એનું અલૌકિક પુણ્ય છે. સાત ભગવાન જ્ઞાન ને આનંદ, પ્રભુ જ્ઞાન ને આનંદમાં પૂરણ નથી. એ પૂરણ પરમાત્માના વીર્યના ઉલ્લાસથી ભક્તિને સ્તવન કરું છું. પ્રભુ આપના નામ માત્રથી પણ અમારા શુભ ભાવમાં એવા પુણ્ય બંધાશે ભવિષ્યમાં જ્યાં જાશું ત્યાં કાં ચક્રવર્તી પદ, કાં તીર્થંકર પદ, ઇન્દ્રપદ એવા પદમાં અમે ત્યાં અવતરશું. સમજાણું કાંઈ પાપના ઉદયની વાત નથી આવતી. બોલો, એક હતો ને ભાઈ વાણીઓ થી હંમેશા વાળા જુવાર ખાતો, જુવારના રોટલા ગરીબ માણસ એટલે જુવારના રોટલા ખાતો હંમેશા. પછી એક વાર વિચાર આવ્યો કે લાગને હારે ઘરે દીકરીને જાઉં, ચૂડીનું તો મળે, દીકરીને ઘરે જાઉં, સારું ઘર દીકરીનું હારે છે, કારણે પરણી લઈ ના જાઉં, આ જુવાર ખાય ક્યાં એક દી ક્યાંય લાભસી તો મળશે. એ ન્યા ગયો બે ચાર વર્ષે, અને ત્યાં એને ત્યાં એનું ખેતરમાં હારી જુવાર પચેલી, એટલે એને પણ ઘરમાં વિચાર થયો કે જુવારના રૂપાંત કરીએ. એ જ્યાં ખાવા બેઠો ત્યાં જુવાનો રોટલો આવ્યો. જય માતા, મારી મોડ મોડ પહોંચી ગઈ, જે ઘરે હતું એ અહીં આવ્યું. હું જાણે કે હારી દીકરીનું ઘર છે, પૈસા વાળા છે, કાંઈક લાભથી એને ઘરે એવો જ વિચાર હોવાથી નક્કી કરેલો કે જુવાર તાજી ઊંચી હારી, તાજી ઊંચી હારી ધોળી, એટલે આ રોટલા જુવાર ના કરવા. એ થાળીમાં લાભથી આવશે આવતો, જ્યાં રોટલો આવ્યો જે માતા મોઢાડો પગ્યા. એ પાપને કારણે જે વસ્તુ મોઢાડો ગઈ, આઈ કે છે તમારા પુણ્યને આપની ભક્તિને કારણે જ્યાં જાશો ત્યાં મોઢાડો પડશે. લક્ષ્મી ઓલાને દરિદ્રતા મોઢાડો આવી, અમારી મોઢાડો ત્યાં જઈને છ ખંડના રાજમાં આપણા થશું, કાં તીર્થંકર થવાના, કાં ઇન્દ્ર પહેલા બદેવમાં થવાના, એવી પુણ્યની સામગ્રી અમારી આજ્ઞા માગતી આવશે. શું જોઈએ, કેટલું જોઈએ, કેમ જોઈએ? મનસુખભાઈ જો આ હો કૌશી અનાજ થાય એને ભેગા હો ભરોતણ ખર, એમ પરમાત્મા આપની શ્રદ્ધાને જ્ઞાનની અમને ભક્તિ પ્રગતિ ચંદરની, એમાં આપના નામ કીર્તનના ફળમાં પણ એવા ખર ને એવા રાડા પાકશે, એ રાડા હો બધા પુણ્ય અનાજ નહીં. અનાજ તો અંદરમાં આત્મા રાગ ને પુણપા પીનાનો, એવી અંતરની દ્રષ્ટિને શ્રદ્ધાનું ભાન થયું છે. એ રાડા એ કણહલા છે, એ દાણા. પણ આપની ભક્તિના રાગમાં એટલું પુણ્ય બંધાશે, જ્યાં જાશું ત્યાં લક્ષ્મી લક્ષ્મી ને લક્ષ્મી. અબજોના ઢગલા કેટલું ક્યાં નાખવું, કેમ વાપરું, એનો એને વિચાર કરવા મુશ્કેલથી પડે. ભરત ચક્રવર્તી જેવા જ્યાં જન્મ્યા ઢગલા રાજમાં પુણ્યના, એનો એક દીકરો હતો કીર્તિ કુમાર, કેવો કહેવાય કીર્તિ ને, અરકીર્તિ બોલાયભાઈ નામમાં, અરકીર્તિ પહેલો પુત્ર. ભરત ચક્રવર્તી મહા પવિત્રતા તો ભાન હતું, પણ પૂર્વના મોટા પુણ્ય લઈને અવતરેલા, બહુ હજાર દેવ તો જેની સેવા કરે એવા ચક્રવર્તીનો પુત્ર એક થયો. એ પુત્ર પણ કર્મ શરીર એ ભવે મોક્ષ જનાર, ભરત ચક્રવર્તી પણ એ ભવે મોક્ષ જનાર, એના કુટુંબના એ ભવે મોક્ષ જનાર હજારો. એ રાજકુમાર અરકીર્તિ હતો, એને ભરતે કહ્યું બેટા તું આ અમે જ્યાં સભા ભરાય છે ને મારી, શું કહેવાય સભા, રાજકીય સભા, દિવાન સભા, એ કચેરી, એ કચેરીમાં બેટા બે ઘડી આવ્યો તો બે ઘડીના તને 2 કરોડ આપીશ. અમારી કચેરીમાં શોભા તારી, જો આ પુણ્યના, ભરતના તો પુણ્ય, પણ હજી તો દીકરો આવ્યો છે, દીકરા જ્યાં રાજસભા ભરાય ત્યાં 2 ઘડી તું આવીને સિંહાસન બેસને, તો પણ અમારા રાજની અને અમારા કુળની એક આવા કુળ દીપક થયા છે કુંજવન, જેના શરીરના ચાંદણા સૂરી જેવા, જેની ગંભીરતાનો પાર નહીં, જેને આ કાળે એ દેહ છૂટીને કેવળ જ્ઞાન પામીને મુક્ત થવાના, એવાને એનો બાપ કહે છે બેટા અહીંયા 2 ઘડી આવજે, હો 2 ઘડીના 2 કરોડ હંગરીને પીડ્યા ક્યાં નાખવા. છેવટે કહ્યું અરે પિતાજીએ આવું બધું કર્યું, પણ પિતાજી તો સંસાર છોડીને ચાલ્યા ગયા છેલ્લે, તો એ સંસાર છોડીને ચાલ્યા ગયા તો અમારે શું કરવું, અમારી લક્ષ્મી બક્ષ્મી જૂતી સામે આવીને પડી કે નહીં એ નહીં, અમારી સ્વરૂપ લક્ષ્મી સાધવા અમારા પિતાજી નીકળ્યા, અમે પણ નીકળી જઈએ છીએ. બોલી વ્યવસ્થા કરવાનો રોકાણા કે ભાઈ આ પૈસા આટલા મેળવ્યા હું કરું લાજ દાનમાં દઈ દઈએ. એ મનસુભાઈ ભાઈ જ્યાં જેને આત્માને આત્માના ભાનની મહત્તા આવી ત્યાં લક્ષ્મીની શું કિંમત ને એની શું સૂચતા એની ગણતરી શું. આ કે છે પ્રભુ ઓહો ચૈતન મંગળ સ્વરૂપ અને પૂર્ણાનંદ ને પૂર્ણ જ્ઞાનની મૂર્તિ પ્રભુ અમારી નજરમાં પરવરે છે. છોકરાને બહુ પ્રેમ હોય ને છોકરા ઉપર તો નથી કે બાપા તું મારી નજરે પરવરે છે એમ ક્યાં છે કે નહીં. એમ ધર્મીને ત્રણે લોકના સર્વજ્ઞ પરમાત્મા નજરે તરવરતા હોય છે. હા 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 આ પરમેશ્વર આ પરમેશ્વર એવા ભક્તિના વિકલ્પથી જ્યાં અમે જન્મશું ત્યાં અમારી આજ્ઞા માગતી લક્ષ્મી હાની આવીને સિમલન નહીં આમ કરું આમ કરું લક્ષ્મી હાથું. એ પાંચમા શ્લોકમાં કહ્યું કે દાનમાં પણ એવું એક આવે છે એ એવી ગાથા પાણું એક વધાર દાનની ગાથા હો છે ભાઈ એ દાનની ગાથા હો હોય શું આવે છે કે જે કોઈ પવિત્ર આત્મા સંતો સંકિતિઓ જ્ઞાનીઓ સત સત સમાગમમાં આવેલા અને સ્વરૂપને પ્રાપ્ત થયેલા અખંડાનંદ ચૈતન્ય ગોળો જેને રાગને શરીરથી ભિન્ન પડ્યો છે એવા સંકિત હોળમી ગાથા છે ભાઈ દાનની હોળમી. અહીં પરમાત્માની વાત કરી ત્યાં કહે છે કે નામાપી સ્મૃતિ મોક્ષ પથ સાધો આખો. જે સંતો સંત એટલે આત્મજ્ઞાની સંત કહેવાય છો. આત્મજ્ઞાની શ્રમણ કહાવે બીજા તો દ્રવ્યલિંગી. આત્મજ્ઞાની શ્રમણ કહાવે બીજા તો દ્રવ્યલિંગી. વસ્તુગત જે વસ્તુ પ્રકાશ હે આનંદ ઘન મત સંગી. વસ્તુગત જે વસ્તુ સર્વજ્ઞ પરમાત્માએ જે આત્માની ગુણને દશા વર્ણવી અને જીવનું એનું વાસ્તવિક સ્વરૂપ છે એમ વસ્તુગત જે વસ્તુ પ્રકાશ હે એ આનંદ ઘનના આત્માના આનંદ ઘનના સંગીને પરિચય વાળો છે. એવો જેને કે છે આત્મજ્ઞાનમાં રમનારા સંતો હોય ભલે અલ્પજ્ઞ પ્રાણી સદમસ્ત છે સમ્યક દ્રષ્ટિ હોય પણ નામ આપી સ્મૃતિ છે ને ભાઈમાં મોક્ષ પર સાધુ મોક્ષાર્થી સાધુ કા આ સાધુ હો બાપા એ વ્યાખ્યા બહુ આકરી છે. આનંદ સ્વરૂપને સાધે તે સાધુ રાગને વિકલ્પને સાધે તે સાધુ. હા અરે એક એક પદની વ્યાખ્યા સમજ્યા વિના એમને માને એની માનતા હાચી કહેવામાં આવતી. કે છે મોક્ષ પથસ્થ સાધુ આસુ ક્ષયમ વૃજંતી તદ્દુરિતમ સમસ્તમ. એવા પરમાત્માના ભક્તો જ્ઞાનીઓ સંતો એના નામ સ્મરણથી પણ દુરિતમ સમસ્તમ વૃજતી ક્ષયમ તેના પાપો ક્ષય નાશ થઈ જાય. સમજાય છે કાંઈ પરમાત્મામાં તો શું પણ આનંદ ને સંયમ દર્શન જ્ઞાન ચારિત્રને પામેલા નિર્વિકલ્પ આત્માની દ્રષ્ટિ જ્ઞાન ને શાંતિને પામેલા એવા સંતોના નામાપી શબ્દ છે. નામ સ્થાપના દરે બધું એમાં લેવું એવા સાધનોનું જે નામ સ્મરણ કરે ધર્માત્મા વાસ્તવિક ઉઠાનના ભાન સહિત એ ક્ષયમ વ્રજતિ એના દુરિતમ દુરિત નામ પાપ એ ક્ષયને પામે એવો વિકલ્પ એને આવે પુણ્ય બંધાય અને પાપનો નાશ થાય. શું કીધું ભગવાનનું સ્મરણ કે સંતો સાચા મનનું ધર્માત્મા સંકિતિનું સ્મરણ એને પુણ્ય બંધાય શુભ રાગથી અને પૂર્વના પાપનો ક્ષય નામ નાશ થાય, બે એક સાથે થાય. અને દ્રષ્ટિ હોય છે આત્માને જ્ઞાનાનંદ ઉપર, એવા જીવના ભગવાનના અથવા સંતોના સ્મરણથી પણ પાપનો દુઃખ તો પછી એથી વધારે લીધું છે. જેના નામ સ્મરણથી પણ જેને મહા પાપનો નાશ થાય તો ભૂક્તમ ભેષજ મઠાધિકૃત ઉપકાર હોય. પણ સંતો ધર્માત્મા જ્ઞાનીઓ એને ભોજન, એને ઔષધિ, એને મકાન આદિ આપીને મનુ કા ધર્માત્મા કા ઉપકાર કરતે હૈ, એ સંસાર સે પાર હો જાતા હૈ. સમજાણું કાંઈ આવે, ધર્માત્માનું સ્મરણ આવે, ધર્માત્માની યાદી આવે, ધર્માત્મા પ્રત્યે વિનયને બહુ ભાર, બહુ વિનય ઉછળે. અજ્ઞાનીને ધર્માત્મા પ્રત્યે અનાદર આવે. શ્રેણી રાજા હતા કે મુનિને દેખીને મહામુનિ સંત આત્મજ્ઞાની ધ્યાની આત્માના આનંદમાં મસ્ત, મરેલો સર્પ નાખ્યો, મરેલો સર્પ લાખો કેવ્યું આય તત્વજ્ઞાન દ્રષ્ટિ ખબર નહોતી, અજ્ઞાની હતા. પણ એની ચેલણા રાણી સંકીતી હતી, એની રાણી સંકીતી હતી, એને ધર્મ પમાડવાનો પ્રયત્ન કરતી હતી. એ શનિ રાજાએ કહ્યું, હવે તારા જોયા મુનિ, હવે હું સર્પ નાખ્યા કાઢી નાખ્યો છે એને. રાણી કે અંદાતા સ્વામીનાથ, અમારા સંતો આત્મજ્ઞાની ધ્યાની હોય છે, આત્માના આનંદની મસ્તીમાં હોય છે, એને શરીરમાં નાખેલો સર્પ નહીં કાઢ્યો હોય, હાલો જોવા જઈએ. રાણી અને રાજા બે જાય છે. મુનિ અતિન્દ્રિય આનંદના મસ્તના સુધાર પીવે છે. શું કે છે? એ અતિન્દ્રિય આનંદનો અમૃતનો અંદર કુંડ પીડ્યો છે ભગવાન, એના સુધારસની ધારા પીવે છે, નિર્વિકલ રસ પીવે છે. ઈસુ શિવલી ભગવાન એ પુણ્યને પાપના રાગ વિના આત્મા પૂર્ણા નંદની મૂર્તિ એની પ્રતીકને અનુભવ કરે, એને અંતરના અતિન્દ્રિય આનંદનું વેદનને પીણું પીવે. આ ચા ને દૂધ પીવે છે ને, આવો ધર્માત્મા સુધારસના પીણા પીવે છે. અરે આ સુધાનામ અમૃત, ભગવાન અંતર અમૃત સાગર છે, એમાં ડૂબકી મારીને આત્માનો સુધા અમૃતનો અતિન્દ્રિયનો સ્વાદ લેતા હોય છે. એ સ્વાદને સુધારસનું પીણું કહેવામાં આવા ઉનાળામાં તમાકુ બીડું બીડું પૂતાય છે કે નહીં, અથવા હું આ કહેવાય ચા ચા હે, એવા ઉનાળામાં અંદર અંદર શીતળ આત્માના ઠંડાનો અનુભવ કરતા હોય ધર્મુનિ. હા એ પર્વતના ડુંગર ઉપર બેઠા હોય કે શિયાળામાં જ્યાં હિમાલય હિમ પડતું હોય અને જ્યાં વરસાદમાં પાણીના ધોધ પડતા હોય, દેહનું લક્ષ છોડી, વાણીનું લક્ષ છોડી, રાગનું લક્ષ છોડી આત્માના આનંદમાં મસ્ત હોય છે. રાણી કહે છે, સ્વામીનાથ અમારા મુનિઓ આનંદના રસમાં પડ્યા હોય છે, એને શરીરમાં નાખીએ એને એ કાઢી નાખવું ખપે નહીં, એવો વિકલ્પ એને હોય નહીં. ચાલ જોવા જઈએ, જોવા જાય તો મુનિ ધ્યાનમાં આનંદમાં દુઃખ દુઃખ નહીં હો. કીડિયું કરડે એના દુઃખ જ્ઞાનીને ન હોય, એને તો અત્યંદ્રિય આનંદના મોજમાં હિલતા હિલા હિલોડા ખાતો હોય આત્મા. અતિન્દ્રિય આનંદના ઝરણામાંથી એ અતિન્દ્રિય આનંદના હિલોડે ચડ્યો હોય છે અંદરમાં. આમ જ્યાં જોવે ત્યાં કીડ્યું ક્રોડ્યું ઝીણા કાણા પીડ્યા. રાણીએ પ્રભુ અંદાતા જો આ સર્પ કાયદો નથી હો, એને કીડ્યું ખોખું થઈ ગઈ છે, શરીરના જીર્ણ થયા, આનંદના મસ્તમાં ભલે સર્વજ્ઞ નથી પણ એની આનંદની ભૂમિકાના પ્રમાણમાં આનંદમાં મસ્ત છે, વિતરાગી દશામાં લીન છે. આ હા સૈનિક રાજન આ હા આવી દશા બહારની નહીં ઓલી અંતરની દજાના મહિમા ગણા ગયા. પ્રભુ કંઈ ઉપદેશ કરો કે ત્યાં એને ઉપદેશ કર્યો ને ત્યાં સંકિતભાઈમાં છે. જેને અસાધના કરી હતી નરકના આયુષમાં ગયા, હાથમી નરકના એ વખતે હાથમી નીચે નરક છે. હો બધું કંઈ સિદ્ધ કરવા જઈએ હમક નથી. હો હાથ નરક છે, મહાપાપના કરનારાને ત્યાં સ્થાન છે દુઃખ ભોગવવાના. હાથમી નરકમાં 33 આગળના આયુષ છે મોટા, ત્યાં એને આયુષ બાંધ્યું. પણ આત્મજ્ઞાન પહેલો રાજા. ઓહો, આત્મા આ મુનિઓ કહે છે કે આત્મા તો આનંદ છે, વિકાર વિનાનો ચીન ભાન કર્યું. હાથમી નરકનું આયુષ હતું 33 આગળનું, તૂટી ગયું. 84,000 વર્ષનું રહી ગયું, ફક્ત 84,000 વર્ષનું રહ્યું. એથી 84,000 વર્ષની લાયકાતમાં અત્યારે પહેલી નરકમાં 84,000 વર્ષની સ્થિતિ, નારકી છે. છતાં અંતરના સંયક દર્શનને લઈને આનંદનું વેદન તે ત્યાં નિરંતર કરે. હા હા હા, અને એ સ્થિતિ જ્યાં પૂરી થશે ત્યારે આવતી 24મા પહેલા જગતગુરુ તીર્થંકર ત્રિલોકનાથ થવાના છે. એને નથી બાય ત્યાગ નહોતો, તપ નહોતું, ચારિત્ર નહોતું, પણ આત્મજ્ઞાન અને આત્મદર્શન જેને પ્રગટ કર્યું હતું ને એમાં એને શુભ વિકલ્પ પછી આવેલો, એમાં તીર્થંગોત્ર બંધાયેલો. એમ ના કહે છે કે એવા મુનિઓના નામ સ્મરણ માત્રથી પણ મહાલાભ થાય તો એને ઔષધ દાન આદિના ભાવ કરે, એને તો ઉપકાર મોટો એને થાય. એ નામની વાત કરી છે. ઓ સમજાણું કારણ, હવે 5 ગાથા એ તો પરમાત્માના ગુણની વાત કરી, સ્તુતિની ભક્તિ. હવે ઋષભદેવ ભગવાન અહીં આવ્યા આ અવતારમાં, એ પહેલા એ સર્વાર્થ સિદ્ધમાં હતા. અહીંયાથી ઉપાડી વાત, એ આખું નાટક એમ ભરતુરીનું નાટક બતાવવું હોય તો જેમ જન્મથી પૂર્વ બતાવે એમ આને પૂર્વના ભવથી પૂર્વ બતાવ્યું. સમા ઋષભદેવ ભગવાનનું આમ ચરિત્ર, એનું ચારિત્ર, એનું વર્ણન. હે નાથ, એ ઋષભ પરમાત્મા જયારે આ દેહમાં આ ક્ષેત્રે જયારે થયા એ પહેલા એક સર્વાર્થિત દેવ છે ત્યાં હતા. સ્વાર્થિત દેવ છે, વૈમાન છે. દેવની 4 જાતિ છે, ભવનપતિ, જંતર, જ્યોતિષ અને વૈમાનિક. વૈમાનિક દેવમાં પણ એક ઊંચામાં ઊંચા 4 વિજય, વિજયન, જયંત, અપરાજિત, સ્વાર્થિત એવા 5 દેવના મોટા વૈમાન છે. એમાં છેલ્લા હારામાં હારું વૈમાન, છેલ્લામાં છેલ્લું સ્વર્ગનું સર્વાર સિદ્ધિ. એ પૂર્વે મુનિ હતા, ઋષભદેવનો જીવ પૂર્વે મુનિ હતા, આત્મધ્યાનમાં મસ્ત હતા, અને એમાં એમણે તીર્થંકર ગોત્ર બાંધ્યું હતું. ઋષભદેવના જીવે પૂર્વે તીર્થંગોત્ર બાંધ્યું હતું. આત્મજ્ઞાનની ભૂમિકામાં આત્મજ્ઞાન વિના તીર્થંગોત્ર કોઈ બાંધી શકે? આત્માના આનંદના લહેજતમાં લેતા શુભ વિકલ્પ આવેલો કે હો જગતના જીવો આવો ધર્મ સમજે, એવો વિકલ્પ આવ્યો કે હું પૂર્ણ મોક્ષને પામું. એવા વિકલ્પમાં તીર્થંગોત્ર બંધાયેલું. એ ત્યાંથી સ્વાર્થિદમાં ગયા. સર્વાર્થિદ વૈમાન છેલ્લું આંખે. આ તો બધું ગુણ કરે, પૂરણતા આત્માની પ્રાપ્ત ન થાય એ વાત કહી દો. ઠીક ફેરી પૂરણ આત્માની પ્રાપ્ત ન થાય અને આત્માનું ભાન થયું, કંઈ રાગ બાકી રહ્યો એ ક્યાં અવતરે? સ્વર્ગમાં જાય. બીજે જાય ક્યાં? કીધું ન તો 92માં એક પંડિતે પ્રશ્ન કર્યો હતો, આ મારા શું તમે કહો છો, આ શાસ્ત્રનું મળે છે ક્યાં? શું છે તને? શાસ્ત્રમાં કહે છે કે બ્રહ્મચારીઓ ઇન્દ્રવાણીમાં અવતરે. આ ક્યાં મેળ ખાય છે? હું કેમ મેળ ખાતો નથી કીધું તમે? પંડિત હતો કોઈ, એને પૂછ્યું 92ની સાહેબ 28 વર્ષ ત્યાં, કે અહીં બ્રહ્મચારી પાળે વરી સ્ત્રીનો ત્યાગ, સ્વય સ્ત્રીનો ત્યાગ, અને ત્યાં પાછા ઇન્દ્રાણીના યોગમાં અવતરે, આ તો મેળ વિનાની વાત. અરે ભાઈ સાંભળ, પ્રભુ સાંભળ, એ કઈ એને આત્માનું જ્ઞાન મેળવ્યું છે, આત્માનો અનુભવ મેળવ્યો છે, પણ કેવલ થયું નથી. એને હજી રાગ ભક્તિ પૂજા દાન દયાનો મહાવ્રતનો રાગ આવ્યા વિના રહેતો નથી. હોય છે, હવે એ રાગમાં ક્યાં એનું આયુષ બંધાય છે? નરકમાં બંધાય, ઢોરમાં જાય, માણસ મરીને માણસ સંકિત થાય નહીં. સંજ્ઞક આત્મજ્ઞાની હોય માણસ મરીને માણસ થાય નહીં. આત્મજ્ઞાની જીવ હોય એને એવા પુણ્ય હોય છે, વૈમાનિકનો પુરુષ દેવ થાય, સ્ત્રીપન્ન થાય, ભવનપતિ અંતર જ્યોતિષમાં અવતરે નહીં, સ્ત્રીમાં મનુષ્યમાં અવતરે નહીં, વૈમાનિક દેવમાં પણ પુરુષ દેવ પણ અવતરે. આના ફળ તરીકે ત્યાં ગયો છે, દ્રષ્ટિમાં એનો નિષેધ વર્તે છે. આ નહીં રે, નહીં હો, મારી પૂંજી તો અંદર ભરી છે આનંદની, પણ મારો આનંદ અધૂરો રહ્યો, મોક્ષ દિશા પ્રાપ્ત કરવામાં મારો પુરુષાર્થ કમ રહ્યો, એટલે આ રાગના ફળ તરીકે સ્વાસ્થ્ય ગતિ મળી છે જ્ઞાનીને, તેનો અંતર નિષેધ વર્તે છે. છતાં હવે શું કહે છે કે ઋષભદેવ ભગવાનને ત્રીજા ભાવમાં, એટલે આ ભાવ પહેલા સ્વર્ગ પાર્થિવ એના ત્રીજા, એમાં એ સ્વાસ્થ્યમાં ગયા જ્ઞાથી બીજા ભાવ. એ ઉદ્દેશીને વાત કરે છે, એ નાથ જાસી સિરી તઈ સંતે તુવ અવયણમ ઇતિ નિયઠા સંકે જણિય નઠા દીઠા સબત સિદ્ધાવી. હે પરમેશ્વર, હે સર્વજ્ઞ, જે સમય આપ ક્વાર સ્થિતિ વિમાન મેં થે, ઉસ સમય જૈસી વિમાન કી શોભા થી, એ શોભા આપકે પૃથ્વી તો ઉતરને પર આપને વિયોગ સે ઉત્પન્ન હોય દુઃખ સે નષ્ટ હો ગઈ. શું કે છે? ઓહો, પરમાત્માની દશા ભલે તમે નહોતા પામ્યા, પણ પરમાત્મા પામવાની તૈયારી વાવો અહીં અવતાર તમારો થયો. એ અવતાર પહેલા સ્વાર્થસિદ્ધમાં જયારે હતા, એ પ્રભુ આપને લઈને એ સ્વાર્થસિદ્ધની શોભા હતી. દુનિયામાં નથી કહેતા સારો પુરુષ હોય આ તમારે લઈને આ બધું શોભે. ઘરની મોટો માણસ આ અને એને થાય, સારો માણસ જાય પછી ઘરે એમ લાગે લુગું ઘર તો એનું હોય. હીરાભાઈ ગંગ્યા ગાંધી એટલે એ કહેતા હતા, રાયચંદ ગાંધી બહુ આબરું વાળા ને બાજુ બાળી આવ્યા પછી દામોદર ને એમ થઈ ગયું કે મોટો પીઠ માણસ નામ થઈ જાય. આ હા હા, આ બાપા ગયા, બાપા તો ગયા ગયા, પણ ઓલમ મોટેપની જામ મોટેપ દેખાતી ને ઝાંખી લાગવા માંડે. એ પોતાની કલ્પના માટે છે, અહીં એ કલંકાર કર્યો છે. પરમાત્મા આપ જયારે આ ભાવમાં આવ્યા ત્યારે સ્વાર્થસિદ્ધની શોભા તમે ત્યાં હતી ત્યાં સુધી હતી, હો ત્યાંથી નીકળ્યા પછી શોભા નષ્ટ થઈ ગઈ. એટલે આપના આનંદ મૂર્તિના પધરાવાથી ત્યાં શોભા સ્વાર્થની લાગતી, નહીં તો સ્વાર્થસિદ્ધની દેવની વૈમાની શોભા પણ અમને દેખાતી એમ કહે છે. સમજાણવામાં કાંઈ. એક જણાનો છોકરો અને છોકરો મરી ગયો, તો પૈસા વાળા હતા રીતસર. પછી એટલે બાઈ રોવા માંડી, પછી રોવામાં એમ, અરે બાપુજી તમારા ગયા પછી આ મકાનો સમસાન જેવા લાગે છે, આ કાળા મકાઈ રોવા માંડી. મુલાક પણ આ પહેલેથી ક્યાં માંડી હોય મંગલી એમ નથી. અહીંયા અહીં બીજી વાત છે, અહીં તો કે છે પ્રભુ આપ જયારે આત્માના આનંદના સાધનમાં ત્યાં હતા અને સંજ્ઞક દર્શનના જ્ઞાનના ધ્યાનમાં હતા, એને લઈને દેવની શોભા મારા લક્ષમાં આવતી, આપ હેઠે ઉતર્યા એ વૈમાની શોભા ગઈ. સમજાણું કાંઈ. એટલે પુણ્યના ફળ પણ સંજ્ઞક દર્શનની ભૂમિકામાં હતા, ત્યાં રહેતા ત્યારે હારા અમને લાગતા, હવે તો અહીં હેઠે ઉતર્યાથી શોભા અમને હારી લાગતી. હા, એમ કરીને ઓલા ગુણના ગુણનું સ્મરણ કરે છે. શુદ્ધ ચિદાનંદ આનંદ કંદની જે દશા આપને પ્રગતિ છે એને લઈને સ્વાર્થસિદ્ધની શોભા હતી. આપ નીચે ઉતર્યા તો હે નાથ આપકે વિયોગ સે ઉત્પન્ન હોય દુઃખ સે નષ્ટ હો ગઈ, એ શોભા હવે દેખાતી નથી. સમજાણું. પછી સાતમી ગાથા, શું કે છે હવે? હવે ન્યાથી અહીં ઉતર્યા એની વાત કરે છે. હવે અહીં શોભા આવી. સંયમ ચૈતન સૂર્ય ઝળકતો જહલ જ્યોતિ અંદર બિરાજે છે એનું જ્યાં ભાન થઈને અનુભવ થયો, ભલે પૂર્ણાનંદની પ્રાપ્તિ તો આદેહ થવાની છે, પણ એ જ્ઞાનથી જયારે પ્રભુ પૂર્વમાંથી અહીં આવ્યા ને ત્યાંની શોભા ગઈ ને અહીંની શોભા થઈ. સમજાય છે? કાંઈ નાહી ઘરી દાખલા થજુ વસુહારા પતનમ શબ્દ છે ને, પતનમ વરણંજમ સુર મહિત હું અરણી આસી નહાઈ જીણીશ્વર તેમ ધરા વસુ મહી જાયા. આ તો જ્ઞાની ભગવાનને જ્યાં હોય ત્યાં ભગવાનના ગુણ ભાવે છે. હે આ હા, હરતા ફરતા પ્રગટ પ્રભુ દેખું, એ હરતા ફરતા પ્રગટ પ્રભુ દેખું, મારું જીવું રે સફું, મુક્તાનંદ નો નાથ એ બિહારી રે, એ ઓધા જીવન એ દોરી હમારી રે. એ નાથ પૂર્ણાનંદની પ્રાપ્તિ કરવા આપ્યા ઉતર્યા, એમના આપના સંજગ દર્શન એમના નિશાંતિ ના ગુણો. એ નાથ ત્યાં આવ્યા ત્યારે દેવોએ 15 મહિના સુધી દ્રષ્ટિ લક્ષ્મીની વરસાવી. શું કે છે? યોજના તો હવે થવાનું છે, પણ માતાના ઉદરમાં આવ્યા પહેલા 6 મહિના એવો કુદરતનો નિયમ ને એમના એવા પુન છે કે તીર્થંકરનો આત્મા પવિત્ર ઓલંપિક ક્રમમાં ચડતો આવે છે, અને જેણે તીર્થંકર પણ પુનનું બાંધ્યું છે એ માતાના પેટમાં આવવા પહેલા ઇન્દ્ર ને ઇન્દ્રાણી માતાનું પેટ સાફ કરવા આવે છે. અહીં પણ એક રાજા મહારાજા આવતો બધું સાફ કરે છે કે નહીં? મોટી નગરી નહીં. હે, આ તો અત્યારે સાધારણ નેતાઓ છે તો આ શણગારે શણગારે ધામધૂમ એકલા ખર્ચ ને ખર્ચ આખા. તો ઉલામાં તો આમ ભગવાન પધાર્યા, ભગવાન માતાના કુખે આવવાના છે. પૂરણ જ્ઞાન થયું નથી, હજી થવાનું છે એ અપેક્ષાએ. આ દેવ ભગવાનને કેવું જ્ઞાન થવાનું છે એ માતાના ઉદરમાં આવવાના ઉપરથી એમ દેવને જયારે ખબર પડે છે કે માતાના ઉદરમાં આવ્યા પહેલા 6 મહિના સુધી આકાશમાંથી રતનની વૃષ્ટિ થાય છે. ઈ કે છે સમજાણું કાંઈ નહા શબ્દ પીડ્યો છે ને, બીજા પદમાં છે આથી નહા ઈ નહા એટલે નભ, બીજા પદનો બીજો શબ્દ છે નહા ઈ નભ. હે નાથ નભેજ આકાશ, જેવો એક પુનની ધર્માત્માના ધ્યાનમાં પુન બંધાયેલ એની સ્થિતિ કેવી, એનો વ્યવહાર કેવો ને એના ફળ કેવા એમ બતાવે છે. નભમાં હિ પ્રભુ આજ જ્યાં જ્યાં અવતરવાના નથી, હજી આવ્યા નથી, તે પહેલા 6 મહિના ઇન્દ્રો આકાશના રજકણો એ રતન રૂપે થઈને 6 મહિના વર્ષે. હા જો આ પુન પુન પણ આવું, ધર્મીના પુન પણ કોઈ ઉજળાની જુદી જાતના હોય છે. લોકોને પવિત્રતાની તો ખબર ન મળે, પણ પવિત્રતાના ભૂમિકામાં બંધાયેલા પુન કેવા હોય એની એને ખબર ન મળે. આવું આમ બેહતા કઠણ લાગે મારું. સાધારણ માણસ બચારા રાજા ને સાધારણ અત્યારે થઈ ગયા, સાલિયાના બાંધી દીધા 2 લાખના 5 લાખના અને રહેશે ત્યાં સુધી ખરા. એવા ને હવે રાજા, આ તો મહાપુનના ધણી એવા પુન લઈને આવ્યા પ્રભુ. એ આપ જયારે સ્વાર્થિદમાંથી નીચે આવ્યા, પૃથ્વી તો ઉતરે થી ઉસ સમય નાભી રાજા કે ઘરમાં પિતાના ઘરમાં બહુ કાળ તક ધમકી વર્ષા 15 માસ પહેલા 6 મહિના અને માતાના ઉદરમાં 1.25 મહિના રહ્યા, ત્યાં સુધી આકાશના રજકણો રતન થઈને વર્ષે. ઇન્દ્રનું નિમિત્ત, એમના પુનનું નિમિત્ત આકાશના રતન. પણ એ તો રતન આ થાય છે કોલસામાં થાય છે, રતન એના થાય છે કે નહીં? રજકણો ભેગા થઈને એવા ઉંધણા થાય કે કોલસાના રતન પાકે. હીરો થાય, કોલસામાં હીરા પાકે. એ પુનબંધ પ્રાણી નજીકમાં હોય ત્યાં હીરા થાય. ત્યાં લીંબુમાં દાણાને બદલે માણેક પાકે. સાંભળ્યું છે આ લીંબુ છે ને, લીંબુ એ લીંબુમાં દાણો કઠણ હોય છે ને, કોઈ પુનબંધ પ્રાણીને ઘરે જો એ લીંબુ, એ લીંબુનું ઝાડ હોય કઈ બોલા, લીંબુમાં ફળિયાને બદલે માણેક પાકે. વી વી હજારની કિંમતનું. ધીરજીભાઈ કહેતા ભાઈ એ બાજુમાં પાટીએ હું ધીરજી વકીલ છે ને મોટા આપણા 5592 નંબર વકીલાત કરવા બહુ જતા. એક જણાને કે પાટીએ 2000 એમાંથી શું કીધું, હા લીંબુ અને છાસમાં પાક છે પ્રવચન સારમાં. શાસ્ત્રમાં પ્રવચન સારમાં હુડકાળી નયનું વર્ણન જ્યાં અમરચંદ્રાચાર્ય કર્યું છે ત્યાં લીંબુમાં રતન પાકે માણી કેવો પાક છે. શાસ્ત્રમાં પણ પાક, શાસ્ત્રમાં તો બધી વાતો છે ને જગતની. એ પુનવન પ્રાણીના લીંબુના ઝાડમાં મૂકેલા માણી પાકે. સમજાય છે? કાંઈ એવા પુન લઈને આવે છે. આ કે છે ઘીનાથ, આ પૂર્વના એવા પુન લઈને અહીં નીચે ઉતર્યા કે માતાના ઉદર પહેલા 6 મહિના રતનની વૃષ્ટિ થઈ, 9 મહિના માતાના પેટમાં, 15 મહિના બેવું કઠણ થાય. અહીં એની માને પેટમાં ઓલો આવે ભૂતળો ખાવાનું મન થાય. ઝીણો લોટ હોય ને ભૂતળાનો, ભૂત હે માટી ભૂતળો ભૂતળો પાણી ઓલી રજકણ નીતરીને એટલો આમ હુંવાળો હોય ને હુંવાળો, એ હુંવાળા ખાવાનું મન થઈ જાય. જો ઓલા છોકરો આવ્યો છે, આ છોવાળા પુત્રજી માતાને જન્મે એને હો હો સપના અલૌકિક આવે. સમજાય છે? કાંઈ જેણે આત્માનું આરાધન કર્યું છે અને જેણે આત્માનું સેવન કર્યું છે એ આત્મા જ્યાં હજી પૂર્ણતાને પામ્યો નથી અને છેલ્લી પૂર્ણતાને પામવા જયારે અવતાર હોય છે એવા તીર્થંકરની માતાના કુંખમાં આવ્યા તીર્થંકર, ત્યારે કહે છે 15 માસ સુધી આકાશ સે હુઈથી એ કોણ ધનની વર્ષા ઉસી સે પ્રભુ યે પૃથ્વી વસુમતી હુઈ. અમને તો પ્રભુ આ વસુ વસુમતી કહે છે ને પૃથ્વીને, વસુ એટલે લક્ષ્મી વાળી આ વસુમતી. પ્રભુ અમને તો વસુમતી આપ આવ્યા અને આ લક્ષ્મી વર્ષી માટે વસુમતી લાગે છે. એક એ સિવાય વસુમતી કહેવાતી નામ માત્ર હતું, ભાવ તો એ વખતે થયો. આ પેલા પુણ્યના ફળની પાછળ આત્માના ગુણોનું સ્મરણ છે એથી આ પુણ્યના ફળની વ્યાખ્યા કરે. સમજાણું કાંઈ એનો અર્થ ઘણો છે એમાં. અને એક એવો ને એવો અધિકાર દાન અધિકારમાં પણ છે જ નહીં. 112 પાને જ ગાથા ત્રીજી છે. દાનમાં પણ છે એક વાત, એ બી લક્ષ્મીની વાત છે. શું કહે છે જુઓ, આ જ ઋષભદેવ ભગવાનનો દાનનો અધિકાર બન્યો છે. જ્યારે ઋષભદેવ પરમાત્મા જ્યારે આ દેહમાં આવ્યા અને પછી પોતે મુનિ થયા, મુનિ તો એ વખતે ત્રીજી ગાથા છે ભાઈ વસુમતી. એ જયારે તીર્થંકરનો આત્મા જયારે આ દેહમાં આવ્યો અને પછી જે તો 3 જ્ઞાન લઈને આવ્યા હતા, પછી જયારે મુનિ થયા નગ્ન દિગમાં આત્માના આનંદમાં મસ્ત, ત્યારે એમને 12 મહિના સુધી આર નહીં મળેલો. કારણ કે જુગલિયાનો કાળ હતો, આરની વિધિની ખબર નહોતી, 12 મહિના સુધી નહીં મળ્યો. એમાં એક એના રાજમાં કોઈ શ્રેયાસ નામનો રાજા કુંવર હતો, રાજકુમાર. એ રાજકુમાર અને સ્વપ્ન આવ્યું 12 મહિનાથી આર નહીં. આ વૈશાખ સુદ ત્રીજ આવે છે ને એને લઈને બધા કરે છે ને વર્ષી તપ. એ તો બધા આ તો સમજવા જેવું છે. ભગવાને તો 12 મહિના સુધી એને આર આનંદમાં રહેતા આર મળ્યો નહીં એને કઈ કહેવાય છે. આ તો એક દી ખાય એક દી ન ખાય, એક દી ખાય પણ હરખાઈ નું ખાય, બીજે દી અપા થાય એવું. એનું તો બાર એને એમ ન ખાય તો એ રાગની મનતા એ અપવા ખરો નથી. આત્માના આનંદના ભાનની ભૂમિકામાં ઈચ્છા તૂટીને આનંદ આવે એવી દશાને ભગવાન ઉપવાસ કહે છે. ઉપનામ આત્માના આનંદના સમીપમાં વાસના ભસવું અને એના વિના આત્મ ધ્યાનને રાગના ધ્યાનમાં જે કથાય એને ભગવાન અપવાસ કહે. અપના માથો વાસ ઉપવાસ નહીં. વાતું આકરી બહુ પણ જગતથી અહીં તો વૈશાખ સુદ ત્રીજે કરે છે ને આ વર્ષી તપના પારણ હવે તો હાલું છે હાલ હવેરા. આય જયારે એમને એ પ્રસંગ હતો શ્રેષ્ઠકુમારને સ્વપ્ન આવ્યું કલ્પવ્રત ફૂંકાય છે કલ્પવ્રત ફૂંકાય છે એમ સ્વપ્ન આવ્યું રાજાને. રાજનો કુમાર મહાસમર્થ મહાપુનવંતી ભવે મુખ જનાર એવા રાજાને સ્વપ્ન આવ્યું કે એ કલ્પવ્રત ફૂંકાય છે. અવાર જ્યાં પડી નિમિત્યાને પૂછ્યું મને સ્વપ્ન આવ્યું નિર્થક ન જાય શું છે આ? આજ ઋષભ ભગવાન મુનિ સંત વધારવાના લાગે છે. બાર મહિનાથી ક્યાંય આર મેળ્યો નથી. વિકલ્પ આવે છે લેવાનો પણ વિધિ આવડતી નથી. માટી લીધું આજ ભગવાન પધારવાના લાગે છે. મુનિ સંત સદમસ્ત પણ હજી કેવલ નતું છે એ જ્યાં આવ્યા પણ વિધિની ખબર નહોતી રાજાને. એમાં એને એકદમ ભગવાન આમ ભર્યા મુનિની દશા એકાકાર થઈ ગયો. જરી જાતિ સ્મરણ થઈ જાતિ સ્મરણ સમજાય છે. પૂર્વના ભવનનું ભાન આવ્યું એ ઋષભદેવનો જીવ પતિ હતો અને શ્રેયાંશનો કુમારનો જીવ પત્ની આઠમે ભવે હતા. આઠમા ભવમાં પતિ પત્ની હતા અને એ મુનિને બે ભેગા થઈને હાર વરાયો નિર્દોષ હાથમાં એ સ્મૃતિમાં આવી ગયું. દેખીના સ્મૃતિ પૂર્વના ભાવની યાદ આવી ગયું. ઓહો આ વિધિ આર દેવાય છે. ઘરમાં શેરડીના રસના ઘડા ભર્યા હતા શેરડીના રસના. ત્યારે આ પછી ચાળા કરે છે ને ઓલા પછી તપમાં આટલા આટલા સબુડી એક વાત ભરે નાખે છે. એ શેરડીના રસના પોતે રાજકુમારને ભક્તિ 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 ઓહો ધન મારો અવતાર. આવા સંતને આ બાર બાર મહિના હાર નહીં મારી ક્ષુધા એમને એમનો તો આનંદ હતો પણ એમ કે શરીર આવી જીર્ણ થયું મારે ઘરે આહાર બહુ આનંદ થયા તો આકાશમાંથી વૃષ્ટિ થઈ ઈ કે છે જો છે ને. શ્રીયાસ નામક રાજા સદા જયવંત રહો. શ્રીયાન રાજા કે ઘર મેં તિલ્લુ કે વંદની ઋષભદેવ કી પારણા કે સમય યો તિલ્લોક કે આચરણ કરને વાલી આકાશ છે એમાં સુધાર્યું છે ભાઈ. આમાં શબ્દ નથી પડ્યો પાઠમાં આકાશ નહીં. આકાશ છે રત્નો કી વર્ષા હોતી હોય ત્યારે રતનની વર્ષા થઈ સ્વર્ગના દેવો વરસાવી ત્યારથી પૃથ્વીને વસુમતી કહેવામાં સમજાણું કાંઈ એમ કહીને જ્ઞાનના અધિકારમાં આ વર્ણન કર્યો. અત્યારે વખત ન હોય અત્યારે વખત ન હોય સમજાણું કાંઈ. એ વસુમતી કે છે નાથ અને તો તારા ગુણને ભાવ્યું છે. ન્યા હતા તો એ ગુણને લઈને શોભા અહીં આવ્યા તો અમને ગુણને લઈને પૃથ્વીને વસુમતી કહીએ. ઓ સમજાણું આમાં એ વિના આ પૃથ્વીનું નામ વસુમતી નામ માત્ર હતું ભાવ નહોતો. એમ કરીને એ ગુણનું સ્મરણ કરે છે એની હારે બંધાયેલા પુનનું જ્ઞાન કરે છે. આવા પુનઃ ધર્મીને ધર્માત્માને હોય અજ્ઞાનીને એવા પણ હોઈ શકે. અજ્ઞાનીને હાચા પુણ્ય સદગુણ આવા તીર્થંકર ગોત્ર આવા નવ પંદર પંદર મહિના લક્ષ્મી ઝરે અને એવી અજ્ઞાનીને ખબર પડે ને અજ્ઞાનીને એવું કોઈ દી હોય મિથ્યા દ્રષ્ટિ પુન બાંધે સાધારણ ફળેબાયની આદી આવા પુન ધર્માત્માને સંયક શ્રદ્ધાના ભૂમિકામાં બંધા એનું આ વર્ણન કરીને ભગવાનની ભક્તિ કરે. પછી જરી વિશેષ એની માતાની વાત કરે છે. હવે એમની માતા પ્રભુ તારી મા પણ ધન છે. જેની કુંખે રતન આવ્યું એ રતન ધારણી માતા પણ ધન છે. ઘણા દીકરાઓને જન્મ માતા આપે પણ માતા તે જ દીકરાને જન્મ આપ્યો ધન છે તને, એમ કરીને માતા સિદ્ધ કરે છે. અધરથી અવતાર નથી થયો, સમજાણું કાંઈ. માતા સિદ્ધ કરે છે અને માતાની પાત્રતા પણ સિદ્ધ કરે છે. આવનાર જીવની યોગ્યતાનો નિમિત્ત સિદ્ધ કરે છે. એ આત્મી ગાથામાં છે.